સમર્થ આચાર્ય થયા એનું નમો અરિહંતાન નમો સિદ્ધાન નમો આયર્યાન એ આચાર્ય પદવી એ ધારી મહાસમર્થ રુધિધારી ધર્માત્મા થયા. એ નિરંતર જમીનથી ચાર તસુ ઊંચા ચાલતા હતા. એનો જે પગ છે, ચરણ છે, એ જમીનને સ્પર્શ નહોતો થતો. ચાર આંગળ અંતર ચાલતા હતા એવી વૃદ્ધિ જેને પ્રગટ થઈ ગયેલી. અને અર્યંત ભગવાનનો પંચમ કાળમાં વિરહ લાગવાથી મહાવીર ક્ષેત્રમાં પધાર્યા હતા. પોતાની રુધિરથી ગયા હતા કે કોઈ એના સ્વર્ગના દેવ આવીને લઈ ગયા એ તો કેવળી ગમ્ય છે, પણ ગયા હતા એ વાત સ્પષ્ટ હકીકત છે. દેવોશ્રી ત્યાંથી આવીને મદ્રાસથી 80 માઇલ દૂર એક કોનુર હિલ છે, ટેકરી, તપોભૂમિ. એની તપોભૂમિ ત્યાં સમયસાર, પ્રવર્તનસાર, નિયમસાર આદિ શાસ્ત્રની રચના તાલપત્ર ઉપર કરી. એ પછી 1000 વર્ષ પછી સમર્થ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય થયા. તેઓ શ્રીએ સમયસાર, પ્રવર્તનસાર 85 ની ટીકા કરી. અને એક પદ્મોલધારી દેવ થયા, એમને નિયમસાર શાસ્ત્રની ટીકા કરી. અતિન્દ્રિય આનંદનું ભોજન કરનારા શુદ્ધોપયોગી મુનિ આ શાસ્ત્રની રચના કરતા કહે છે કે જગતના જીવે પોતાના સ્વરૂપ વિશેની ભ્રાંતિ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ કાંઈ છે અને માને છે કંઈ. કોઈ તો દેહને આત્મા માને છે, કોઈ કર્મને આત્મા માને છે, કોઈ કર્મના અનુભવ તીવ્ર મંદ એને આત્મા માને છે, કોઈ અધ્યુષાન આદિ ભાવને જીવ માને છે, કોઈ રાગને જીવ માને છે, કોઈ પુણ્યપાપના પરિણામને જીવ માને છે, કોઈ જે સુખ દુઃખનો વેદન થાય પરિણામમાં એને જીવ માને છે, કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ વર્તમાનમાં છે એને જીવ માને છે, એમ આત્મા એક પ્રકારે હોવા છતાં પણ અનેક પ્રકારના ભાવમાં આત્માની કલ્પના કરી અને આત્મા દુઃખી થઈ રહ્યો છે એને શાસ્ત્રીય ભાષાએ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એટલે ખરેખર તે ભાવોમાં કોઈ પણ ભાવ આત્મા નથી. એવી રીતે 7 તત્વો છે, પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર જરાને મોક્ષ. કોઈ તો એને આત્મા માને છે પણ એ ખરેખર આત્મા નથી. શુદ્ધાત્મ તત્વ એ પરિણામથી ભિન્ન છે. એવા પરિણામથી રહિત અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ એવા સ્વભાવથી સહિત આત્મા અંતરમાં બિરાજમાન છે. એને એક સમય પણ અંતર સન્મુખ થઈને આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં લેતો નથી, લીધો નથી. શુદ્ધ આત્માનું યથાર્થ વાસ્તવિક સ્વરૂપ શું છે કે જેને જાણતા એટલે કે જેને અનુભવતા એ ધર્મની દશા પ્રગટ થાય, વિતરાગ ભાવ પ્રગટ થાય, એવો જે શુદ્ધાત્મ તત્વ બધાની પાસે વર્તમાન અત્યારે મોજૂદ છે, હયાત છે, દેહમાં રહેલો હોવા છતાં દેહથી ભિન્ન જ્ઞાનાવરણ આદિ આ પ્રકારના કર્મનો સંયોગ સંબંધ હોવા છતાં પણ એનાથી જુદો અને વર્તમાન પુણ્ય પાપની જે લાગણી ઉત્પન્ન થાય છે પરાન્મુખ, હિંસા જૂઠ ચોરીના પરિણામ કે અહિંસા આદિના શુભ ભાવ એવા પાપ અને પુણ્યના મલિન ભાવથી પવિત્ર પરમાત્મા અંદર જુદો બિરાજમાન છે, એને એક સમય પણ આત્મા દેખતો નથી, એને જોતો નથી, એની શ્રદ્ધાન કરતો નથી અને એમાં લીન થતો નથી, તેથી તે વર્તમાનમાં શુદ્ધ આત્માનું અજાણપણું તેને પરમાત્મા અજ્ઞાન કહે છે. શાસ્ત્રનું ન જાણવું તે અજ્ઞાન નથી, પણ પોતાનો શુદ્ધાત્મા જેવો છે એ સંબંધનું અજ્ઞાન, જેવો આત્મા છે એના જ્ઞાનનો અભાવ, જેવો શુદ્ધાત્મા છે એવા શ્રદ્ધાનનો અભાવ, એને ભગવાન અજ્ઞાન મિથ્યાત્વ કહે છે. એ જ્યારે અને કોઈ પણ જીવ ક્યારેય પણ આવા શુદ્ધાત્માનો અનુભવ કરે છે ત્યારથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે અને અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ એવા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એને પ્રગટ થાય છે. એ શુદ્ધાત્માનો યથાર્થ વાસ્તવિક સ્વરૂપ શું છે? નવ તત્વમાં જીવ તત્વ એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? એક સમય માત્ર પણ એને જાણ્યું નથી. એ જ આ ભાવમાં જાણવા જેવું છે એવો એને નિર્ણય પણ કર્યો નથી. અત્યાર સુધી ભલે શુદ્ધાત્મા તિરોભૂત રહ્યો, એની દ્રષ્ટિમાં ના આવ્યો હોવા છતાં પણ એને દેખો નહીં, જાણ્યો નહીં, અત્યાર સુધીની ભૂલ ક્ષમ્ય છે. પણ જ્યારે આવા શુદ્ધાત્માની વાત કહેનારા સમજાવનારા જ્ઞાનીઓ મળે અને ત્યારે પણ એનો જો હઠ ન છોડે તો એને આત્મજ્ઞાન થતું નથી. અને જ્ઞાનીઓ નિષ્કારણ કરુણા કરીને આત્માના સ્વરૂપને સમજાવતા આવે છે. ભારતમાં આ પ્રવાહ અનાદિનો છે. 24 તીર્થંકર પરમાત્મા પણ ભારતમાં થયા, ગૌતમ આદિ ગણધર પણ થયા, જ્ઞાનીઓ ત્યાગી થયા અને શ્રાવક અને અવૃતિ સમ્યક દ્રષ્ટિ પણ થતા આવે છે. એ બધા આત્માઓ આત્માને અનુભવતા અનુભવતા આત્માના સ્વરૂપની વાત કહેતા જાય છે અને મોક્ષમાં ચાલ્યા જાય છે. એવો પ્રવાહ અહીંયા ભારતમાં અનાદિનો રહેલો છે. પંચમ કાળમાં વચ્ચે વચ્ચે ગેપ પડી જાય છે જ્ઞાનીઓનો, પણ જ્ઞાની તો અહીંયા નિરંતર પાકે છે, પંચમ આરાના છેડા સુધી પંચ પરમેષ્ઠી પદમાં રહેલા એવા સાધુઓ પણ પાકશે અને બીજા જીવો એના પરિચયથી સમાગમથી આત્માનું સ્વરૂપ સમજી અને એ પણ અલ્પકાળમાં મોક્ષ જશે એવો પ્રવાહ અહીંયા છે. એમાં નિયમસાર શાસ્ત્ર છે, એ નિયમથી કરવાયોગ હોય તો સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ નિયમથી કરવાયોગ છે. એને પરમાત્મા કાર્ય નિયમ કહે છે અને એ કાર્ય નિયમનું કારણ કારણ નિયમ છે. દ્રવ્ય સ્વભાવ કારણ રૂપે છે અને એનું અવલંબન લેતા ધર્મની દશા પ્રગટ થાય તેને કાર્ય નિયમ કહેવામાં આવે છે. એ શુદ્ધ આત્માનું શું સ્વરૂપ છે કે જેને અવલંબતા અનુભવતા આત્માને ગ્રસ્ત અવસ્થામાં અર્યંત અને સિદ્ધ પરમાત્માની જાતનો અતિન્દ્રિય આત્મિક આનંદનો સ્વાદ આવે છે. ગ્રસ્ત અવસ્થામાં જેમ સાકરની મીઠાશ કરતા સેકરીની મીઠાશ 450 ગુણી હોય છે, એમ અર્યંત ને સિદ્ધ પરમાત્મા એ તો સર્વ પ્રકારના કષાયનો અભાવ થઈ અકષાય વિતરાગી પરમાત્મા થયા. એને તો સેકરીન જેવો પૂર્ણ આનંદનો સ્વાદ આવે છે. નીચલી ભૂમિકામાં ગ્રસ્ત્યો બેનો ભાઈ માતા 8 વર્ષનો બાળક પણ એ આત્મદર્શન કરી શકે છે. એવા શુદ્ધાત્માના સ્વરૂપને અહીંયા સમજાવે છે. તું અનેક પ્રકારે આત્માને અનેક રૂપ છે એમ માની બેઠો છો, આત્મા અનેક રૂપે નથી, આત્મા અનેક રૂપે થયો નથી, આત્મા પોતાનું એકપણું છોડીને જો એકનો બે થતો નથી તો એકનો 9 રૂપે તો કેમ થઈ શકે. પરિણામ અનેક પ્રકારના થાય છે પણ એ પરિણામમાં પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવના વિશેષ પરિણામની મધ્યમાં પણ એક અનુપમ રૂપ શુદ્ધાત્મા બિરાજમાન છે. એને જ્યારે એ દ્રષ્ટિમાં લીએ ત્યારે ધર્મની શરૂઆત થાય છે. પરિણામની મધ્યમાં છે પણ પરિણામ રૂપે થતો નથી. સોનું એના ઘાટ અનેક પ્રકારના થાય પણ એ ઘાટ રૂપે સોનું થતું નથી. કેમ કે સોનું સર્વથા જો ઘાટ રૂપે થઈ જાય તો એક ઘાટનો નાશ થતા સોનાનો નાશ થઈ જાય, તો કોઈ દાગીના ભંગાવીને બીજો ઘાટ કરાવે નહીં. એમાં ભગવાન આત્મા ચિદાનંદ આત્મા અંદરમાં બિરાજમાન છે. એ ભલે વિશેષ અપેક્ષા એ પરિણામથી અવસ્થાથી પર્યાયથી જોઈએ તો અનેક પ્રકારના પરિણામો થાય છે ખરા, પણ એ પરિણામની મધ્યમાં રહેલો હોવા છતાં પણ એ પરિણામ રૂપે થતો નથી, પોતાનું એકપણું છોડતો નથી અને પરભાવ રૂપે આત્મા થતો નથી. એવો જે શુદ્ધાત્મા છે એને અહીંયા એનું લક્ષણ બાંધે છે કે પરમ પારનામિક સહજ શુદ્ધ સ્વભાવ છે જેનો. એટલે શું? કે જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન હોય, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ. ભાઈ જરા એક લીટી બોલો. જળ ભાવે જળ પરિણમે, ઠીક છે. આ ચૈતન્ય પરમાત્મા અંદર બિરાજમાન છે, એ કદી પણ પોતાના ચૈતન્ય શુદ્ધ સ્વભાવને છોડતો નથી. અને આત્મા શુભાશુભ ભાવ જે જળ ભાવ છે, એ ચેતન કદી જળ ભાવ રૂપે થતો નથી. એ અંદર અધ્યાત્મમાં આ જળ ચેતનની વેચણી છે. ઓલું જળ બહારનું સ્પર્શ સ્કંધ વાળું જુદું. છઠ્ઠી ગાથામાં કહ્યું ને, શુભાશુભ ભાવ એના સ્વભાવે જળ ભાવે આત્મા થતો. એવો ચૈતન્ય પરમાત્મા અંદર બિરાજમાન છે, એને એક વખત તું હટ છોડીને લક્ષમાં લે, મતજા ગિરનાર મતજા ગિરનાર, બાબુલ હઠ છોડો મતજા ગિરનાર. કે છે કે હવે હઠ છોડી દે તું, કે આ દેહ મારો છે, કુટુંબ કબીલા મારા છે, ધન ધાન્ય મારું છે, દેહ મારો, કર્મ મારા, રાગ મારો, આ પુણ્ય મારા ને પુણ્યના ફળ મારા, અને આ શાસ્ત્રનું જ્ઞાન મારું, હટ છોડી દે. એ કોઈ તારો સ્વભાવ નથી, એ નાશવાન ભાવ છે બધા. અને ભગવાન આત્મા અવિનાશી અંદર બિરાજમાન છે. એક વખત અવિનાશી તત્વનું ભાન થયું, પછી એને મરણનો ભય રહેતો નથી. કેમ કે આત્મા અવિનાશી તત્વ છે, આત્માનો કદી નાશ થતો નથી. એવો અવિનાશી તત્વ આત્મા અંદર બિરાજમાન છે. એ અંદરમાં જઈને જોવે તો જણાય એવો છે, એટલે કે અનુભવમાં આવી શકે એવો છે. એ આત્માના સ્વરૂપને બતાવતા કહે છે કે આત્માનું સ્વરૂપ તો ચૈતન 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 શુદ્ધ 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 પરિપૂર્ણ પરિપૂર્ણ જ્ઞાન દર્શન આનંદથી ભરેલો એવો પરમ પારણામિક સહજ શુદ્ધ સ્વભાવ છે. પારણામિક સ્વભાવ એટલે જે કોઈ પણ સંયોગમાં આત્મા હોય તો પણ એ આત્મા પોતાના સ્વભાવને છોડે નહીં, એને પારણામિક ભાવ કહેવામાં આવે છે. જેમ સોનું કાદવની મધ્યમાં હોય તો પણ એને કાટ લાગતો નથી, એમાં ભગવાન ચૈતન્ય સામાન્ય ધ્રુવ પરમાત્મા ચિદરૂપ આત્મા જ્ઞાનાનંદ આત્મા, એનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે. એટલે કે જે છે તેવો ને તેવો અનાદિ અનંત રહે છે, એમાં કિંચિત માત્ર પણ એને કર્મનું આવરણ લાગુ પડતું નથી. આઠ કર્મના આવરણથી આત્મા ભિન્ન છે, એ નિત્ય નિરાવરણ તત્વ છે, એને ભાવ કર્મનું પણ આવરણ નથી. એવો શુદ્ધ આત્મા ચિદાનંદ અંદર બિરાજમાન છે. એ ભાવ પોતાનો અનાદિ અનંત એવો ને એવો ચૈતન્ય 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 રહે છે, એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એ દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત એવો છે. હવે એ આત્માના પરિણામમાં ચાર પ્રકારના ભાવો થાય છે. ક્રમે ક્રમે આત્માની અવસ્થાઓ છે અને અવસ્થાના ચાર પ્રકારના ભાવ છે અને આત્માનો એક પ્રકારનો ભાવ છે. આત્મા એક રૂપે રહેલો છે અને એના પરિણામના પ્રકાર જોવામાં આવે તો ચાર પ્રકાર થાય છે. હવે એને એક આપણે પાણીના દ્રષ્ટાંતથી શાસ્ત્રીય ભાષા છે, પારિણામિક ભાવ દ્રવ્યનો, ઔદયિક ભાવ, ઉપશમ ભાવ, ક્ષોપશમ ને ક્ષાયિક, એ ચાર પ્રકારના ભાવો એ પર્યાયના ભાવો છે. એને એક આપણે પાણીના દ્રષ્ટાંતથી સમજવાની કોશિશ કરીએ તો સમજી શકાય એવું છે. એક પાણીનો ગ્લાસ, ચોખ્ખા પાણીનો, નિર્મળ પાણીનો એક ગ્લાસ લઈને પછી વિચાર કરે તો એ પાણી તો સ્વભાવથી સ્વચ્છ અને નિર્મળ છે. એમાં એને ફટકડી નાખવાની જરૂર પડતી નથી. એ તો સ્વભાવથી પાણી સ્વચ્છ છે, નિર્મળ છે. એને પાણીનો પારણામિક ભાવ કહેવામાં આવે છે. એનું મૂળ ઓરિજિનલ સ્વરૂપ કંઈ પણ એમાં ભેળસેળ કરવાની જરૂર પડતી નથી. એ મૂળ એનો પાણીનો સ્વચ્છ સ્વભાવ છે, એને પારણામિક ભાવ કહેવામાં આવે છે. હવે એમાં માટીનો યોગ જરા થાય તો એ પાણીની અવસ્થામાં મલિનતા દેખાય છે. પાણીની અવસ્થા એ પાણીની પર્યાયની તત્સમીની યોગ્યતા છે અને માટી નિમિત્ત રૂપે છે. એ પાણીની અવસ્થા મલિન થઈ તેને માટીના સંગે થયેલો ભાવ તેને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. કર્મના ઉદય જે ભાવ થાય તેને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. અહીંયા માટીના સંગથી જે ભાવ થાય તેને સંબંધથી ભાવ થયો ઔદયિક ભાવ કહેવા, મલિન ભાવ. એ મલિન ભાવ આત્માનું ખરેખર સ્વરૂપ નથી. એ પરિણામમાં મલિનતા આવી છે. પાણીના સ્વભાવમાં મલિનતા આવી શકી નથી અને એ મલિન અવસ્થાએ એની નિર્મળ થવા યોગ પરિણામનો ઘાત કર્યો છે પણ નિર્મળ સ્વભાવનો ઘાત કરવા અસમર્થ છે. પાણીની વિરચનભાઈ, પાણીની અવસ્થા મલિન થઈ છે પણ એ મલિન અવસ્થાએ પાણીનો સામાન્ય નિર્મળ સ્વચ્છ સ્વભાવ એનો ઘાત કરવા અસમર્થ છે. માટી પણ અસમર્થ છે અને માટીના સંગે મલિન પર્યાય થઈ તે પણ એનો નિર્મળ સ્વચ્છ સ્વભાવ એનો ઘાત કરવા સમર્થ નથી કોઈ. એને ઔદયિક ભાવ કહેવામાં આવે. સિદ્ધાંતમાં જીવમાં ઉતારવું છે પણ આ પાણીના દ્રષ્ટાંતથી. પછી એ પાણીના ગ્લાસમાં જે માટી હતી થોડો ટાઈમ એમને એમ રાખ્યું, જરા મેલ નીચે બેસી ગયો, મેલ નીચે તળિયે બેઠો અને પાણી સ્વચ્છ દેખાવા લાગ્યું, તેને ઉપશમ ભાવ કહેવામાં આવે છે. હજી માટી બહાર ક્ષયિક થઈને નીકળી નથી ગઈ, તળિયે બેઠી છે, પાણી નિર્મળ દેખાય છે, એને ઉપશમ ભાવ કહેવામાં આવે છે. એમાં બાળક આવીને જરાક ગ્લાસને હલાવ્યો, સેજ હલી ગયો તો થોડી મલિનતા પણ એમાં પ્રગટ દેખાય છે, ઝાંખી મલિનતા, થોડી મલિનતા, એને ક્ષોપશમ ભાવ કહેવામાં આવે છે. અને માટી એમાંથી કાઢી નાખવામાં આવે ફિલ્ટર કરીને કે ફટકડી નાખીને, તો એ પાણીની જે અવસ્થા નિર્મળ થઈ, જેવું નિર્મળ દ્રવ્ય એવી નિર્મળ પાણીની પૂર્ણ અવસ્થા તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. પાણીનો એમાં ભગવાન આત્મા છે, એ નિર્મળાનંદ છે, અનાદિ અનંત. પરિણામમાં અશુદ્ધતા થઈ છે અને એનું નિમિત્ત દર્શનમો અથવા ચારિત્રમો છે, પણ એ જે મલિન અવસ્થા થઈ છે, મલિન અવસ્થાનો ઉદય થવા છતાં પણ એ મલિન અવસ્થા આત્માનો ત્રિકાળી શુદ્ધ નિર્મળ સ્વભાવ એનો ઘાત કરવા સમર્થ છે. એ તો નિર્મળાનંદ પરમાત્મા અંદરમાં બિરાજમાન છે, ભલે મલિનતાથી પર્યાયમાં. માટે એ ભાવાંતર છે, એ અનેરો ભાવ છે, એ આત્માનો સ્વભાવ ભાવ નથી, પણ એ આત્માનો વિભાવ ભાવ છે. પુણ્ય પાપના પરિણામ, રાગ દ્વેષ મોહના પરિણામ એ વિભાવ ભાવ છે, વિકૃત ભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી, એ ભાવાંતર છે, અનેરો ભાવ છે. પરમ પારણામિક સ્વભાવ એનાથી અનેરો ભાવ છે, ભાવાંતર શબ્દ પીડ્યો છે. પછી એ આત્માને આત્માનું અવલંબન લેતા ઉપસમ સમ્યક દર્શન થાય અથવા ઉપસમ ચારિત્ર થાય, એ કષાય નીચે બેસી જાય છે. હજી કષાયનો ક્ષય થયો નથી ત્યારે નિર્મળતા પ્રગટ થઈ તેને ઉપસમ ભાવ કહેવામાં આવે છે. એ ઉપસમ ભાવ પર્યાયનો ધર્મ છે, સ્વભાવનો ધર્મ, દ્રવ્યનો સ્વભાવ નથી, પર્યાયનો સ્વભાવ છે. એ પણ વિભાવ ભાવ છે. વિભાવ ભાવ એટલે વિશેષ ભાવ. વિભાવ ભાવના બે અર્થ થાય છે, એક વિકારી પરિણામને પણ વિભાવ કહેવાય અને એક વિશેષ ભાવ. કેવળ જ્ઞાન પ્રગટ થાય પર્યાયમાં એને પણ વિશેષ ભાવ કહેવાય. એક સામાન્ય સ્વભાવ દ્રવ્યનો છે અને વિશેષ ભાવ પર્યાયનો પરિણામનો છે. થોડોક અભ્યાસ તો કરવો પડશે, થોડોક અભ્યાસ, થોડા શબ્દનું જ્ઞાન બહુ થોડું છે, વધારે કાંઈ એમાં વાર લાગતી નથી. મુંબઈમાં હું ગયો ત્યારે મુંબઈમાં શ્રીમંતો ઘણા, ત્યારે એક બે વખત કહ્યું કે ભાઈ, બાળકોને ભણાવવા માટે હજારો લાખો રૂપિયા અમેરિકા સુધી મોકલીને ખર્ચે, પણ પોતાના આત્મા માટે કોઈ પંડિત રાખીને, ટ્યુશન રાખીને એક પૈસો ખર્ચતો નથી અને પાછો પૈસો સાથે આવતો નથી આવતો, એ પણ નક્કી છે. એક ભાઈ મુંબઈમાં મળ્યા મને દસક વર્ષ પહેલા, બહુ સરળતાથી નિખાલસ હૃદયે પૂછ્યું કે ભાઈ, હજી ધર્મની પ્રાપ્તિ કેમ થતી નથી, તમને કાંઈ ખ્યાલ આવે તો વાત કરો. મેં કહ્યું, ભાઈ તમને પૈસાની લોભ કશાય ઘણો તીવ્ર છે. લોભ તો હોય ગ્રસ્થીને, પણ એની પણ મર્યાદા જો, હદ બાર. ત્યારે એને બે કાન પકડ્યા વાત સાચી. પછી એ ભાઈ પોતે નિખાલસતાથી હૃદયથી કહે છે કે અરે લાલુભાઈ, લોભ તો એવો છે કે બેંકના પૈસા લઈ લઉં ને કરજ કરું, લોન લઈને વ્યાજે, અને જો ડ્રાફ્ટ કઢાવીને લઈ જવાતો હોય તો હું કરજ કરીને પણ લઈ જાઉં, કારણ કે કરજ તો મારે ચૂકવવાનું નથી, કરજ તો છોકરાઓ ચૂકવશે, મારે તો કઈ ચૂકવવાનું પછી છે નહીં. એવો લોભ કશાય છે. લોભની મંદતાની વાત ચાલે છે ને થોડી. સારા હોય તો બાપના કરજ ભરે છે, કોક કોક નથી ભરતા એમ નથી, પણ અત્યારે અપવાદ રૂપે છે, એ વાત સાચી છે. અત્યારે તો એમ કે છે, ભાઈ અવસર આવ્યો છે આ શુદ્ધાત્માની પ્રાપ્તિનો, આત્મદર્શન કરવાનો આ વખત છે, પણ એ ચાર પ્રકારના ભાવમાં ઉપશમ ભાવ એ પણ પર્યાયનો ધર્મ છે, આ દ્રવ્યનો સ્વભાવ નથી. પછી ક્ષોપસમ જ્ઞાન, ક્ષોપસમ દર્શન, ક્ષોપસમ ચારિત્ર થાય છે. થોડી મલિનતા, થોડું વિતરાગ ભાવ એમ હોય છે. એવા પરિણામને પરમાત્મા ક્ષોપસમ ભાવ કહે છે. એ પણ આત્માનો સ્વભાવ નથી, કેમ કે નાશવાન છે. એ ભાવાંતર છે, અનેરો ભાવ છે, મારા ભાવથી અનેરો ભાવ છે. એ જીવનું લક્ષણ નથી. નિત્યનું લક્ષણ કોક નિત્ય હોવું જોઈએ. નિત્યનું લક્ષણ અનિત્ય તે વ્યવહાર છે. પછી ક્ષાયિક ભાવ થાય પ્રગટ, પરિપૂર્ણ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, મોક્ષ દશા, એવો એક ક્ષાયિક ભાવ. ક્ષાયિક એટલે કર્મનો ક્ષય અભાવ, અને ભાવ કર્મનો પણ ક્ષય થઈ જાય રાગાદીનો, અને એમાંય દશા પરિપૂર્ણ પ્રગટ થાય. એ પણ અનેરો ભાવ છે, ભાવાંતર છે, મારો સ્વભાવ નથી. એ વાત જો અહીંયા આવી કે ઔદયકાદી ચાર ભાવાંતરોને અગોચર હોવાથી, એટલા માટે પાણીનો દ્રષ્ટાંત આપ્યો. નીચે છે ભાવાંતરો, અન્ય ભાવો. આત્માના સ્વભાવ ભાવથી અનેરો ભાવ, ઔદયિક, ઉપશમિક, ક્ષયક્ષણિક, ક્ષાયિક એ ચાર ભાવો. પરમ પારિણામિક ભાવથી અન્ય હોવાને લીધે, ત્રણેય કાળ અન્ય છે, અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કયા છે? પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે, આ સ્વભાવ ચાર ભાવો આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે. આ પરમ પારિણામિક ચૈતન્ય, 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 શુદ્ધ, 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 ત્રણેય કાળ, એમાં કઈ ઘટવત ન થાય સ્વભાવમાં. જેનો સ્વભાવ છે એવું કારણ પરમાત્મા ચાર ભાવાંતરોને અગોચર છે. એ ચાર ભાવના લક્ષ્ય ભગવાન આત્મા આત્મા આવે એવું નથી, અનેરો ભાવ છે. આત્માના ભાવથી વિભાવ ભાવ ભિન્ન છે. એ ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા અહીંયા પરમાત્મા બિરાજમાન છે, એક પરમાત્મા અહીંયા બિરાજમાન છે અને બીજા અર્યંત પરમાત્મા અહીંયા મંદિર જીનમાં બિરાજમાન છે. જીન પ્રતિમા જીન સારખી, એ જાણે સાક્ષાત અર્યંત પરમાત્મા છે એમ જાણીને જ્ઞાનીઓ એના દર્શન કરે છે, અને અજ્ઞાની જ્ઞાની થવા માટે પણ એની ભક્તિ પૂજા બધા કરે છે. નિશ્ચય ભગવાન પરમાત્મા અહીંયા છે અને વ્યવહાર પરમાત્મા એ મંદિરજીમાં બિરાજમાન છે. અથવા સાક્ષાત સમોષણ હોય તો ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે 20 તીર્થંકર બિરાજમાન. એ આ કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ છે, ભગવાને જોયા છે. કર્મનો સંયોગ સંબંધ છે. ભાવ કર્મ એટલે શુભાશુભ ભાવ, ભાવ કર્મ, અને નો કર્મ એટલે શરીર. એની ઉપાધિથી જનિત જન્મેલા, આત્માથી જન્મેલા ભાવો નથી. એ પરના સંગે જન્મ થાય છે એનો ચાર ભાવનો. સદભાવ ને અભાવ બે પ્રકારના નિમિત્ત કહેવાય. રાગાદીમાં કર્મના ઉદયને સદભાવ નિમિત્ત કહેવાય, અને વિતરાગ ભાવ પ્રગટ થાય એમાં કર્મના અભાવને નિમિત્ત કહેવાય. એમ બે પ્રકાર સદભાવ અને અભાવ નિમિત્તની સાપેક્ષતાથી ઉત્પન્ન થયેલા ભાવો, એની ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. આ વિભાવ ગુણ પર્યાય લીધો, લ્યો ચારે ભાવને વિભાવ કહ્યો. વિભાવ એટલે વિશેષ ભાવ, એક સામાન્ય ભાવ અને એક વિશેષ ભાવ. સોનું છે, સોનું એને સામાન્ય ભાવ કહેવાય, અને એના જેટલા જેટલા ઘાટ થાય ને એને વિશેષ ભાવ કહેવાય. પર્યાયને વિશેષ ભાવ કહેવાય, અને જે દ્રવ્ય સામાન્ય સોનું 5 તોલાની લગડી એક ઘાટ કરે, બીજો ઘાટ, ત્રીજો ઘાટ, એમ તો પણ સોનું તો નીચે રહે, ઘાટ પલટે છે પણ સોનું પલટતું નથી. જે પલટતું નથી તે સોનું છે, અને પલટે છે તે વ્યવહાર સોનું છે, નિશ્ચય સોનું નથી. એની અવસ્થાઓ છે. એવા વિભાવ ગુણ પર્યાયોનો વિનાનો છે રહિત, સંસ્કૃતમાં છે રહિત, ત્રીજી લીટી છે. રહિત નો અર્થ કર્યો કે ભગવાન, હા કેવળ જ્ઞાન આવી ગયું એમાં, હા વિભાવ ગુણ પર્યાય, પર્યાય છે ને, વિશેષ ગુણની પર્યાય, દ્રવ્યની પર્યાય નહીં પણ ગુણની પર્યાય, દ્રવ્યની પર્યાય ને વ્યંજન પર્યાય કહેવાય ને ગુણની પર્યાય ને અર્થ પર્યાય કહેવાય. તો અહીંયા કેવળ જ્ઞાનની પર્યાય પણ એ વિભાવ ગુણ પર્યાય છે, મૂળમાં છે. જો કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત શબ્દ છે, ગુણ પર્યાયથી વ્યતિરિક્ત આત્મા છે. ગુણોની જે અવસ્થા થાય છે પર્યાયો, એ કર્મના સંબંધે થાય છે, માટે કર્મ ઉપાધિ જનિત પરિણામ કયા, એ વિનાનો આત્મા છે, અનાદિ અનંત એકરૂપ. વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે, છે ને, છે એક સમય માત્ર પણ એનાથી સહિત નથી. એનાથી સહિત કેવો તે વ્યવહાર છે, અને આ ચાર ભાવથી રહિત કેવો આત્માને તે નિશ્ચય છે. જુઓ 26મો કળશ કાઢો. પાનું 36 છે. આ જીવ તત્વ એક વચન, જીવ તત્વ સામાન્ય શુદ્ધાત્મા જે ઉપાદેય છે આ ગાથામાં છે, તે એ જીવ તત્વ ક્વચિત સદગુણો સહિત વિલસે છે, દેખાય છે, એટલે કેવળ જ્ઞાન રૂપે પરણવે છે આત્મા. આત્મા સદગુણો એટલે કેવળ જ્ઞાન રૂપે આત્મા પરણવે છે, ક્વચિત અશુદ્ધ રૂપ ગુણો સહિત વિલસે છે. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ની પર્યાય, એને અપૂર્ણ શુદ્ધ કહેવાય છે. અશુદ્ધ છે શબ્દ, અશુદ્ધ પણ અપૂર્ણ શુદ્ધ પર્યાયો જે જ્ઞાની ને થાય એને મતિ શુદ્ધ જ્ઞાન ને. અશુદ્ધ રૂપ ગુણો સહિત વિલસે છે, દેખાય છે, પરણમે છે. આ સાધ્યની પહેલા વાત કરી, હવે આ સાધકની વાત કરી. બીજા બોલમાં ક્વચિત સહજ પર્યાયો સહિત વિલસે છે, એટલે અગુરુ લઘુ ગુણની શુદ્ધ પર્યાય રૂપે પરણમે છે આત્મા. ક્વચિત અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે, નર નારક આદિની પર્યાય, આ બધાથી સહિત હોવા છતાં પણ વ્યવહારનું જ્ઞાન કરાવે છે. સર્વથા અન્યમતિ કે છે એવું આત્માનું સ્વરૂપ નથી. પર્યાયો થાય છે. આ બધાથી સહિત હોવા છતાં વ્યવહારને જોવામાં આવે તો સહિત હોવા છતાં પણ એ બધાથી રહિત છે એવા આ જીવ તત્વને સાધક કહે છે. આવા મારા નિજ પરમાત્મા તત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે, મોક્ષની સિદ્ધિને માટે પ્રયોજન પ્રગટ કરવા માટે, મોક્ષ છે જીવને સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, સદા ભાવું છું. હું સદા આવા જીવ તત્વની સન્મુખ થઈને એની ભાવનામાં પડ્યો છું. આ બધા પરિણામથી ક્વચિત એ સહિત હોવા છતાં પણ જે એનાથી રહિત છે એ જ વાત અહીંયા કરી છે કે આ ચાર ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે અને સાત તત્વના પરિણામથી પણ આત્મા તત્વમાં સાત તત્વ લીધા અને ભાવમાં એ ચાર ભાવ લીધા અને સાત તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે તે જીવ તત્વ છે અને એનું લક્ષણ પરમ પારમાર્થિક એક સામાન્ય ચાર વિશેષ ભાવો. એ વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે આત્મા. આ કઠણ બેસે એવી વાત છે, કઠણ પડે એવી વાત છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું કે કર્મકૃત રાગથી આત્મા રહિત હોવા છતાં કર્મકૃત દુઃખથી આકુળતાથી આત્મા રહિત હોવા છતાં પણ પોતાના અજ્ઞાનથી જીવ એમ માને છે કે આ રાગથી અને દુઃખના પરિણામથી હું સહિત છું. એ સંસારનું બીજ મિથ્યાત્વ અજ્ઞાન છે. રહિત માને છે, સહિત સહિત માને છે, એટલે એમાં મમતા થયા વિના રહે નહીં અને જ્યાં મમતા ત્યાં કરતા ને ભોગતા બુદ્ધિ હોય હોય ને હોય. એમ કે છે કે એના વિનાનો છે. હવે એ તો નાસ્તિથી વાત કરી, એને વિનાનો છે એમ કહ્યું ત્યારે આત્મામાં છે શું, આત્મામાં કઈ છે કે નહીં? જે આત્મા આત્માને શરણભૂત છે ઓ કઈ શરણ નથી. કુટુંબ કબીલા માતા પિતા ધન ધાન ભાર્યા ભગીની બંધુ મિત્રો કઈ શરણ નથી. અરે દેવગુરુ શાસ્ત્ર શરણ નથી. શરણા છેલે દે તને અર્યંતનું શરણ સિદ્ધનું શરણ હોજો. પણ એ ભાઈ પર પદાર્થ આત્માને શરણભૂત નથી. અરે એક સમયનો પર્યાય પણ શરણભૂત નથી. આત્માને નિત્ય શરણભૂત હોય તો પોતાનો શુદ્ધાત્મા છે. એના શરણે જતા એને શાંતિનું વેદન થાય છે. પછી આખી દુનિયા એનાથી વિફરી જાય તો પણ એ તો શાંતિને વેદે છે. નારકીના ભવમાં તીવ્ર અસાતા વેદનીના ઉદયમાં ક્ષણિક મહારાજા ભાવિ તીર્થંકર પેલા થવાના છે. એને પરિણામમાં થોડું આકુળતા ને દુઃખ છે પણ દુઃખ અને સુખમય આત્મા વચ્ચે ભેદ જ્ઞાનની ધારા ચાલુ થઈ ગઈ છે. એટલે દુઃખને એકાકાર થઈને વેદતા નથી પણ એ તો આનંદને વેદે છે. આનંદની ઘટાઘટી હવે કહે છે કે અનાદિ અનંત આ આત્મા કોણ છે એનું સ્વરૂપ હવે ચાલ છે. આત્માને આત્મા ઉપાધિ છે એમ કહ્યું તું, સાધકને આત્મા ઉપાધિ છે. તે આત્મા કેવો છે, એનું સ્વરૂપ શું છે? એક તો અનાદિ અનંત આત્મા છે. આ ચાર પ્રકારના જે પરિણામ ભાવાંતર કયા અથવા સાત પર્યાયો કઈ તેમાં કેટલાક ભાવો તો અનાદિ શાંત છે, કેટલાક સાદી શાંત ને કેટલાક સાદી અનંત. પણ અનાદિ અનંત તો દ્રવ્ય જીવ તત્વ એક જ છે. નવ તત્વમાં અનાદિ અનંત જેને લાગુ પડે એ તો એક જીવ તત્વ સામાન્ય નાયક ભાવ શુદ્ધાત્મા કારણ પરમાત્મા. અનાદિ અનંત અમૂર્ત છે. એ મૂર્તિક જેમ ઉદગલા મૂર્તિક છે, સ્પર્શ સ્કંધ વર્ણ વાળો એવું નથી. અરસ અરૂપ અગંધ આત્માનું સ્વરૂપ. અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો આ ઇન્દ્રિય જ્ઞાન વાળો આત્મા નથી. જેમ દેહ વાળો ની, પૈસા વાળો ની, પુણ્ય વાળો ની, કર્મ વાળો ની, રાગ વાળો ની, એમ ઇન્દ્રિય જ્ઞાન જે છે પાંચ ઇન્દ્રિય નો ઉઘાડ, એ ઇન્દ્રિય જ્ઞાન આત્માનું સ્વરૂપ નથી. અતિન્દ્રિય અતિન્દ્રિય સ્વભાવ વાળો પછી કહે છે શુદ્ધ છે આત્મા અનાદિ અનંત, સહજ સાહજિક અકૃત્રિમ, કોઈથી બનાવેલો નથી, અઘટિત ઘાટ છે, અઘટિત ઘાટ. અકૃત્રિમ જેમ ચૈત્યાલયો છે એમાં ભગવાન આત્મા અકૃત્રિમ સહજ પરમ પારણામિક ભાવ. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પરમાણુ એને પારણામિક ભાવ છે એનો સ્વભાવ ત્રિકાળ, પણ પરમ પારણામિક ભાવ નથી. આ પરમ પારણામિક ભાવ તો નિજ આત્મદ્રવ્ય છે. પરમ એટલે પૂજનીક છે, પૂજવા યોગ્ય છે, પર્યાય એની પૂજા કરે છે. એક વખત એક ભાઈએ રાજકોટમાં પ્રશ્ન કર્યો કે આ ગુરુદેવ આટલા આટલા પ્રશંસા વખાણ કરે છે આત્માનો, વખાણ કરતા થાકતા નથી ગુરુદેવ, તો એ ચોવીસે કલાક આત્મા શું કરતો હશે? એવો પ્રશ્ન થયો કે ચોવીસે કલાક આત્મા કરતો શું હશે, આટલા બધા પ્રશંસા કરે છે આત્માને. કહ્યું ભાઈ એ દર્શન દેવાનું કામ કરે છે. એટલો ભેદ કરીને સમજાવે છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. આ આત્માનું સ્વરૂપ આ છે, અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ પરમ પારણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. હવે આગળ અતિ આસન ભવ્ય જીવોને, બહુવચન છે જીવને નહીં, નિકટ ભવી જીવ જેને મોક્ષ જવાનો હવે બહુ થોડો સમય બાકી છે, અલ્પ ભવ છે એકાદ બે ચાર પાંચ, તદ્દન નિકટભવી જીવ સંસારનો કિનારો જેને પાર થઈ ગયો, અલ્પ કાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થવાની છે, એવા જીવો અતિ આસન ભવ્ય જીવોને, અભવ્યને નહીં, ભવ્યમાં પણ આસન, આસનમાં પણ અતિ આસન, ભવ્ય એક અભવી નહીં, દૂરવર્તી નહીં પણ આસન, આસન પણ એમાં અતિ આસન, નિકટ ભવી એકદમ નજદીકનો થોડાક આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ જેને બાકી રહ્યા છે, એવા અતિ આસન ભવી જીવોને બહુવચન છે. જીવોને એવા, એવા એટલે ઉપર કયા તેવા, નિજ પરમાત્મા સિવાય બીજું કઈ ઉપાદય નથી. શું કહ્યું કે શ્રદ્ધા જ્ઞાનમાં ગ્રહવાયોગ હોય તો આ એક નિજ પરમાત્મ દ્રવ્ય છે તે જ ઉપાદય છે. કોને? કે આસન ભવ્ય જીવને, અતિ આસન ભવ્ય જીવોને એક નિજ પરમાત્મા સિવાય કઈ ઉપાદય નથી, કઈ ગ્રહણ કરવા યોગ નથી. પર દ્રવ્યો તો આત્માના નથી, પણ પર ભાવ પણ આત્માના નથી, કેમ કે પર ભાવ નાશવાન છે. આત્માનું સ્વરૂપ જેમાં જ્ઞાન ને આનંદ ભરેલો આત્મા છે, દરિયો છે જ્ઞાન ને આનંદ નો, અંદરમાં સમુદ્ર છે જ્ઞાન ને આનંદ ની મૂર્તિ છે, એવો જે આત્મા એટલે પરમાત્મા. પરમાત્મા અહીંયા છે, આ દેખાય છે એ પરમાત્મા નથી, અને ઇન્દ્રિય જ્ઞાન થી દેખાય છે પણ તે પણ આત્મા નથી, એ તો અતિન્દ્રિય જ્ઞાન થી ગમ્ય છે. અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માનો અનુભવ વર્તમાન કાળમાં થઈ શકે છે. એવા નિજ પરમાત્મા સિવાય, આ પાછો શબ્દ વાંખો, પરમાત્મા તો ખરા પણ નિજ પરમાત્મા સિવાય બીજું કઈ ઉપાધેય નથી. કઈ ગ્રહણ કરવા એવું હોય તો પોતાનો શુદ્ધાત્મા એક અનુભવ કરવા યોગ્ય છે. શ્રદ્ધામાં આત્મા, જ્ઞાનમાં આત્મા, ચારિત્રમાં પણ આત્મા, સંવરમાં આત્મા, પ્રતિક્રમણમાં આત્મા, સામાયિકમાં આત્મા, આલોચનામાં આત્મા, પ્રત્યાખ્યાન ત્યાગમાં પણ પોતાનો આત્મા, આત્મા આત્મા ઉર્ધ્વપણે છે, બીજું કઈ ઉપાધેય નથી.